આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેકબોક્સ મળી આવ્યું, સાચું કારણ જાણવાનું સરળ બનશે. વિમાન અકસ્માતમાં ડીએનએ ટેસ્ટ પૂર્ણ કરી રવિવાર સાંજ સુધીમાં મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા. દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાંજલિ. 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં. સમાચાર વિગતવાર. એર ઇન્ડિયાના વિમાન બોઇંગ 787ના અકસ્માતને કારણે દેશ વિદેશમાં હજારો પરિવારો શોકમગ્ન બન્યા છે. અકસ્માતના એપીસેન્ટર જેવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશ વિદેશથી લોકોના સ્વજનો પહોંચી રહ્યા છે. ગઈકાલે જ્યારથી અકસ્માતના સમાચાર વેગીલા બન્યા ત્યારથી આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર અને સુરક્ષા તંત્ર ખડે પગે છે અને અસરગ્રસ્ત પરિવારોને સહાયરૂપ થવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો એક અહેવાલ.
ગુજરાતના ઇતિહાસમાં બનેલી આ કરુણાંતિકામાં મૃત્યુ પામેલા મોટાભાગના પ્રવાસી રાજ્યના અલગ અલગ જિલ્લાના રહીવાસી છે, જેથી સમગ્ર રાજ્યમાં હાલ શોકનો માહોલ છે. આ જીવલેણ વિમાન દુર્ઘટનાની તપાસ હાલ ચાલી રહી છે અને આ તપાસમાં આજે મહત્વની સફળતા મળી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે અકસ્માત સ્થળ પરથી બ્લેક બોક્સ એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યું છે. અગાઉ એટીએસએ સ્થળ પરથી ડિજિટલ વોઇસ રેકોર્ડર મેળવ્યું હતું. ફોરેન્સિક નિષ્ણાતો આજે ઘટના સ્થળની મુલાકાત લઈ વિગતવાર તપાસ કરી રહ્યા છે અને ફોરેન્સિક તપાસના આધારે આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે. દુર્ઘટના પછી આસપાસના વિસ્તારના ઘણા બધા રહીવાસી ગુમ થયાના અહેવાલ છે, તેમને શોધવા માટેની પણ કામગીરી હાલ ચાલી રહી છે. આ ઘટના સંદર્ભે આજે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ માટે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ મૃતકોના પરિવારોને 7થી વધુ મૃતદેહ સોંપવામાં આવ્યા છે, જ્યારે 200થી વધુ ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે. આ જીવલેણ ઘટનામાં જીવ ગુમાવનાર પ્રવાસીઓના પરિવારજનોની લાગણીને માન આપીને વહીવટીતંત્રે તમામના મૃતદેહો રવિવાર સાંજ સુધીમાં સોંપવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન આ કપરા સમયમાં સામાન્ય લોકો પણ વહીવટીતંત્રની પડખે ઉભા છે અને સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન માટે આવી રહ્યા છે. ભારતીય સેનાએ પણ કેન્ટ વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું અને આવતીકાલે લો ગાર્ડન નજીક એનસીસી ગ્રુપ કેમ્પસ ખાતે સવારે 9:15 વાગે સેના દ્વારા રક્તદાન શિબિર યોજાશે. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
એર ઇન્ડિયા બોઇંગ 787 વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામના મૃતદેહને રવિવાર સાંજ સુધીમાં સોંપી દેવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમ જણાવવામાં આવ્યું છે કે સંબંધિત તમામને આ અંગે ફોનથી જાણ કરવામાં આવશે અને રવિવાર સાંજ સુધીમાં તમામ મૃતદેહોને ડીએનએ ટેસ્ટ પૂરા કરી દેવામાં આવશે. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓને ખાસ બોલાવીને તેમના ડીએનએ લેવામાં આવી રહ્યા છે. ઓળખના આધારે અત્યાર સુધીમાં 7 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. કુલ 270 જેટલા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. દિવસ દરમિયાન મૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમના ડીએનએ ટેસ્ટ થઈ ગયા તેવા મૃતદેહોને પોસ્ટમોર્ટમ રૂમમાંથી 108 મારફતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી રહ્યા છે. એર ઇન્ડિયાના વિમાન બોઇંગ 787ના અકસ્માતને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મહાનિયામક દ્વારા વિશેષ સુરક્ષા નિરીક્ષણ માટેના આદેશ આપવામાં આવ્યા છે. ડીજીસીએ દ્વારા તકેદારીના ભાગરૂપે વિમાનોની જાળવણીના વધુ ખાસ પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
નાગરિક ઉડ્ડયન મહાનિયામકે કહ્યું છે કે બોઇંગ 787-8 અને 9 શ્રેણીના અદ્યતન એન્જિન ધરાવતા વિમાનોમાં 15 જૂનથી ઉડ્ડયન પૂર્વે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે. તેમાં વિમાન વર્તન અંગેની જાળવણીના ધારાધોરણો, કેબિન એર કોમ્પ્રેસરની જાળવણી, એન્જિન કંટ્રોલ સિસ્ટમ, હાઇડ્રોલિક સિસ્ટમ અને વિમાન ઉડ્ડયન અંગેના ધારાધોરણો અનુસાર તપાસ કરવાની રહેશે. આ ઉપરાંત ફ્લાઇટ કંટ્રોલ ઇન્સ્પેક્શન કરવાના ખાસ આદેશ આપવામાં આવ્યા છે. દર 2 અઠવાડિયે વીજ પુરવઠા સંબંધી બાબતો ચકાસવા જણાવાયું છે. નાગરિક ઉડ્ડયન મહાનિયામકે છેલ્લા 15 દિવસથી મળી રહેલી ટેકનિકલ ક્ષતિ અંગેની ફરિયાદોને ધ્યાનમાં લઈને તેનો સત્વરે નિકાલ કરવાના આદેશ આપ્યા છે અને તેનો અહેવાલ મોકલવા જણાવ્યું છે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા અને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તથા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે પણ વાતચીત કરીને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેની સૂચના આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી દેશ ખૂબ જ દુઃખી છે. અચાનક જ હૃદયદ્રાવક થયેલા અકસ્માતમાં આટલા બધા લોકોના મોત અંગે તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. શ્રી મોદીએ કહ્યું કે સરકાર તેમનું દુઃખ સમજે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં ઉગરી ગયેલા એકમાત્ર મુસાફર અને ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશ સાથે પણ મુલાકાત કરી હતી. મુલાકાત બાદમાં શ્રી મોદી અમદાવાદમાં અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ અને થ્રેડ પર લખ્યું કે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. તેમણે વિજય રૂપાણીના કાર્યોને પણ યાદ કર્યા હતા. જ્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજકોટમાં દિવંગત વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું કે મુખ્યમંત્રી તરીકે પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગી વિકાસ યાત્રાને આગળ ધપાવવા તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે. જ્યારે રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે કામગીરી બજાવી ચૂકેલા નીતિન પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
વિજયભાઈ જયારે આપણી વચ્ચે નથી ત્યારે એમના કરેલા અનેક કામો, આ તો મેં તો ઉપર ઉપરથી 5-10 કામો કયા છે, પણ કોઈ ગામ કોઈ તાલુકો જિલ્લો ગુજરાતનો એવો નથી કે જ્યાં વિજયભાઈના જે કામો છે, એમની સેવા છે, એમનો જે વિકાસ છે અને એમનું જે સૂત્ર હતું મૃદુ અને મક્કમ, મૃદુતાથી પણ મક્કમતા પૂર્વક નિર્ણય લેવા માટે તેઓ જાણીતા હતા, એવા વિજયભાઈને હું અને મારા પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપું છું.
વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજકોટની શાળાઓએ એક દિવસની રજા રાખી છે, જ્યારે રાજકોટના વેપારીઓએ પણ વેપાર રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના વિમાનની સર્જાયેલી ગમખવાર દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ દુર્ઘટનાની જાણ થતાં તેમણે સમગ્ર તંત્રને બચાવ રાહત કામગીરી માટે જોડાવાની તત્કાલ સૂચનાઓ આપી હતી. વિમાન દુર્ઘટનાના સ્થળે આર્મીના 250થી વધુ જવાનો, રેપિડ એક્શન ફોર્સની એક ટીમ, એનડીઆરએફ, એસડીઆરએફની 3 ટીમે બચાવ રાહત કામગીરી માટે મોરચો સંભાળ્યો હતો. માત્ર 3 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ફાયર સર્વિસની 2 ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને 30થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું. 139 પ્રકારના વિવિધ ફાયરના સાધનો સાથે ફાયર સર્વિસના 612 કર્મચારીઓએ વિમાનના કાટમાળમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા તથા આસપાસના વિસ્તારોમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે પહોંચાડવામાં મદદરૂપ થયા હતા. ઘટનાસ્થળે મૃતદેહો અને માનવ અંગોને શોધવા માટે પોલીસ તંત્રએ ખાસ ડોગ સ્કવોડ પણ કામગીરીમાં જોડ્યું હતું. ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા ગ્રીન કોરિડોર ઉભો કરાયો હતો અને 100થી વધુ એમ્બ્યુલન્સની સેવાઓ લેવામાં આવી હતી. ઇજાગ્રસ્તોની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને પેરામેડિકલ ટીમ ખડે પગે રહ્યા હતા અને ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. રાજ્ય સરકારે આ દુર્ઘટનાને અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતા જોતા અસરગ્રસ્તો અને ઇજાગ્રસ્તોના સગા સંબંધીઓને સિવિલ હોસ્પિટલમાં માર્ગદર્શન માટે 4 IAS અધિકારીઓને જવાબદારી સોંપી છે. SEOC ખાતે 16 નાયબ કલેક્ટરો અને 16 મામલતદાર સહિત મહેસૂલી તંત્રની ટીમ કાર્યરત કરવામાં આવી છે. પંચમહાલ અને નર્મદા જિલ્લામાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ છે. પંચમહાલ જિલ્લાની 249 ગ્રામ પંચાયતોના 391 સરપંચ અને 1993 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જિલ્લામાં 19 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. આગામી 22 જૂને જિલ્લાના 7 તાલુકામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાંદોદ તાલુકાની 9 ગ્રામ પંચાયતોમાં સરપંચની અને 67 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. તિલકવાડા તાલુકામાં 10 ગામમાં સરપંચની ચૂંટણી યોજાશે તો ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામમાં સરપંચની ચૂંટણી યોજાશે. જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતોને સમરસ બનાવી છે. અમદાવાદમાં ક્રિકેટ પ્રીમિયર લીગની ફાઇનલમાં હેરિટેજ સિટી ટાઇટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. પહેલી સેમીફાઇનલની મેચમાં નર્મદા નેવિગેટર્સને 4 વિકેટે હરાવી હેરિટેજ સિટી ટાઇટન્સે સીપીની સિઝન 2ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હેરિટેજ સિટી ટાઇટન્સે ટોસ જીતીને નર્મદા નેવિગેટર્સ બેટિંગ આપતા 20 ઓવર્સના અંતે 9 વિકેટે 157 રન બનાવ્યા, જેના જવાબમાં હેરિટેજ સિટી ટાઇટન્સે 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 158 રનનો ટાર્ગેટ પાર કર્યો છે. જ્યારે બીજી સેમીફાઇનલમાં અમદાવાદ એરોઝ સામે 8 વિકેટે આસાન જીત સાથે કર્ણાવતી કિંગ્સની ફાઇનલમાં પ્રવેશી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેકબોક્સ મળી આવ્યું, સાચું કારણ જાણવાનું સરળ બનશે. વિમાન અકસ્માતમાં ડીએનએ ટેસ્ટ પૂર્ણ કરી રવિવાર સાંજ સુધીમાં મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા. દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાંજલિ. 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં. નમસ્કાર.